હમણાં જ આપણે ફોલો કરતા હતા, કોઈને ન સમજાયું હોય, કોઈને શબ્દ નથી સમજાતા, ભાષા નથી સમજાતી, પકડમાં નથી આવતું, અમે એટલે ક્લાસ એવી રીતના જ કન્ડક્ટ કરવાના છે કે અડધો કલાક ગુરુદેવજી નું પ્રવચન મૂકશું અને એના ઉપર અડધો કલાક ચર્ચા કરશું એવરી ટાઈમ. આજે આપણો પહેલો ક્લાસ છે એટલે આપણે આજના પ્રવચન પર ચર્ચા નહીં કરીએ, આજે થોડું બેઝિક ગ્રાઉન્ડવર્ક કરીએ છે. નેક્સ્ટ ક્લાસ જ્યારે આપણે નેક્સ્ટ અડધો કલાક સાંભળશું ત્યારે એક સાથે આખો એક કલાકની એના પર ચર્ચા કરશું. આપણે ગુરુદેવજીના પ્રવચનનું એટલે હું પૂછું છું કેમ કે લગભગ આપણે એના આધાર ઉપર જ આખું છ ડાળા સમજવાના છે. આપણે દરેક ક્લાસમાં અડધો કલાક આવી રીતના પ્રવચન સાંભળશું અને અડધો કલાક એના પર જ ઇલાબરેશન થશે. લગભગ ગુરુદેવજીના પ્રવચન આ એકદમ સૌથી બેઝિકમાં બેઝિક પ્રવચન છે અને બધાને સમજાય એવા છે. આપણી પાસે શબ્દ શબ્દ એક એક આપણી પાસે છે એટલે બહુ ઇઝીલી પકડાય એવા છે. શરૂ કરી
રમો હરિહંતાણમ રમો સિદ્ધાણમ નમો આયરિયાણમ રમો ઉવર્ચાયાણમ રમો દોયે સવસામૂણમ સીન ભુવન મે સાવિતરાગ વિજ્ઞાન શિવ સ્વરૂપ શિવકાર નમો પ્રિયોગ સંહારિતે.
આજથી આપણે સેકન્ડ યર ચાલુ થાય છે પાઠશાળાનું, જેમાં આપણે છ ઢાળા એ ગ્રંથની શરૂઆત કરીએ છીએ. આપણે આની પહેલા આપણે સૌથી મેઇન આપણે શરૂ કરીએ એની પહેલા આપણું પ્રયોજન શું છે આ પાઠશાળાનું, કે આપણે જે દેવ શાસ્ત્ર ગુરુના આધારે આપણને જે ઉપદેશ મળ્યો છે એ ઉપદેશ સાંભળીને એને સમજીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ એ સૌથી ફાઉન્ડેશનનો આપણો બેઝિસ છે. એટલે આપણે જે પણ શીખીએ જે પણ સમજીએ એને એને એ મેસેજને આપણા મોબાઈલમાં આધાર રાખીને આગળ ચાલીએ. બરાબર, આપણે આ ક્લાસ એવી રીતના કન્ડક્ટ કરશું કે આપણે દર રવિવારે સવારના 10:30-11 મળશું, અડધો કલાક પહેલા ગુરુદેવજીનું પ્રવચન અને બીજો અડધો કલાક એના ઉપર ચર્ચા. ઘણા બહારગામના સ્ટુડન્ટ્સ પણ આમાં પાર્ટ લે છે, તો એ લોકો આ ગુરુદેવજીનું પ્રવચન પોતાના સેલ્ફ સ્ટડી રીતે સાંભળી શકે છે અને આજે આપણે ક્લાસમાં ચર્ચા કરશું એના રેકોર્ડેડ વિડીયોઝ આપણે અવેલેબલ હશે. આ બધી ઇન્ફોર્મેશન એક વેબસાઇટ ઉપર અપલોડેડ છે, એ વેબસાઇટ હું તમને થોડીક વારમાં દેખાડીશ. તો એમાં ગુરુદેવજીના રેકોર્ડેડ પ્રવચન, આપણા ક્લાસના ડિસ્કશન્સ, આપણા છ જણાનું શાસ્ત્ર, ગુરુદેવજીના વર્ડ ટુ વર્ડ બુકના શાસ્ત્ર, આપણે ક્લાસમાં જે પણ અસાઇનમેન્ટ આપી હોય, કંઈ પણ એક્ટિવિટીઝ કરી હોય, કોઈ એક્ઝામ લીધી હોય, બધું એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન એક વેબ પેજ પર આપણને મળી જશે. એટલે જે પણ લોકો પાછળથી પણ જો કંઈક મિસ થઈ ગયું હોય તો પ્લીઝ ફોલો અપ કરીને આ એક સ્પીડની સાથે રહેજો. એટલે જ્યારે પણ આપણે જે જે ક્લાસમાં આપણે આગળ વધીએ, એક્ઝામ કે એવું કંઈક લઈએ, તો આપણે બધા સાથે પાર્ટિસિપેટ કરી શકીએ. આ એક વન પેજ ફ્લાયર બધાને ઈમેલ બી કરવામાં આવ્યું છે, બધે લગાવ્યું છે, આમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે. કોઈ પણ જાણકારી મેળવવી હોય, કાંઈ પણ કમ્યુનિકેશન કરવું હોય, તો આપણું ઈમેલ છે parlapathshala@gmail.com. આ ઈમેલ પર તમે કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ સવાલ હોય જે ન સમજાવ્યું હોય ક્લાસમાં, કે બીજા કોઈ ડિસ્કશન ટોપિક્સ કરવા હોય, આના પર તમે રેઝ કરજો, અમે નેક્સ્ટ ક્લાસમાં એ કવર કરી નાખશું. અચ્છા, મેં જે લિંકની વાત કરી એ આ લિંક છે. આ એક લિંક ઉપર તમને એ ટુ ઝેડ બધી જ ઇન્ફોર્મેશન આ પાઠશાળા વિશે મળી જશે. આપણે જે ફર્સ્ટ યરમાં જૈન તત્વ પરિચયનો ક્લાસ ફિનિશ કર્યો છે, એક આખું વર્ષ આપણે એના પર અને પછી એક્ઝામ દીધી, એની પણ ઇન્ફોર્મેશન બધી આ લિંક ઉપર અવેલેબલ છે. જેને હજી એક્ઝામ બાકી હોય અને એક્ઝામ દેવાની ઈચ્છા હોય, આ લિંક તમને ફોરવર્ડ કરવામાં આવશે, એના ઉપર તમને એક્ઝામનું પેપર અને મોડલ આન્સર્સ પણ મળી જશે. મોડલ આન્સર્સ હમણાં નહીં જોતા, પહેલાં પેપર લખજો, અમને સબમિટ કરજો, પછી આન્સર્સ તમે જોઈ શકો છો. लिंक पर जैन तत्व परिचय पर आप जितना भी क्लास थे बदा ना तमने वीडियो ऑडियो असाइनमेंट एक्टिविटी बढ़ूज तक एना पर मैसे सीमिलरली हम आप छाला पर आज लिंक की हूँ बात करू छू एवर नोट कर एक वेबसाइट है एवर नोट में एक डॉक्यूमेंट पेज आए आज आप लास्ट क्लास थी जैन तत्व परिचय एनो पेज है जेमा तमने बड़ी गाइडलाइन्स ने बेजिक इन्फॉर्मेशन आए હવે નેક્સ્ટ અમે છ ડાળાનું આવી રીતના પેજ કર્યું છે એમાં ક્લાસનો ઓવરવ્યૂ આપણો ક્લાસનો ફોર્મેટ જે રીતના મેં હમણાં કહ્યું અડધો કલાક પ્રવચન એવી રીતના એ બધું છે એમાં પછી તમને મૂળ શાસ્ત્ર આજે છ ડાળાની બુક છે એ મૂળ ગુજરાતી હિન્દી આ નાની બુક છે બીજી એક મોટી કલરફુલ પિક્ચરવાળી પણ બુક છે એ પણ તમને હિન્દી ને ઇંગ્લિશમાં સોફ્ટ કોપીમાં બધું અવલેબલ મળી જશે એના સિવાય ગુરુદેવશ્રીના પ્રવચનો ઓડિયો અને નીચે વર્ડ ટુ વર્ડ શાસ્ત્ર એ બધાની લિંક્સ ઓલરેડી અપલોડ કરેલી અને પોપ્યુલેટેડ છે એટલે તમે આ લિંક પર જઈને બધું અત્યારના પણ ડાઉનલોડ કરી શકો છો આપણે ક્લાસમાં જે પણ રીડિંગ મટીરિયલ સર્ક્યુલેટ કરશું આ બુકથી એક્સ્ટ્રા કોઈ કંઈક ક્વેશ્ચન આન્સર હોય ક્યાંકથી અમને સોનગઢથી કેવી રીતના કોઈ ક્વેશ્ચનના ટેમ્પલેટ મળ્યા હોય એ બધું આપણે સર્ક્યુલેટ કરશું તો એ પણ બધું આના પર પછી પાછળથી પોપ્યુલેટ કરવામાં આવશે જે પણ આપણે બીજી એક્ટિવિટીઝ કે કંઈ અસાઇનમેન્ટ આમાં આપશું એ પણ આમાં પાછળથી પોપ્યુલેટ કરવામાં આવશે અને જે બી આપણે એક્ઝામ લીધી હોય ને એ બધું પણ પાછળથી આમાં પોપ્યુલેટ કરવામાં આવશે હવે બિફોર વી સ્ટાર્ટ છ ડાળાનું ડિસ્કશન આપણે લાસ્ટ જે એક વર્ષમાં કરી ગયા એનું બહુ ક્વિકલી રિવિઝન કરવાની ઈચ્છા છે અને પછી આપણે છ ડાળાનો ટોપિક શું છે એના પર આપણે આજે બ્રોડલી ચર્ચા કરશું આપણે લાસ્ટ ક્લાસ જે જૈન તત્વ પરિચય બુક હતી એમાં આપણે કયા કયા વિષય હાઈ લેવલ પર હું એકવાર ફરીથી રિવાઇઝ કરું છું આપણે કયા કયા કરી દીધા છે સૌથી પહેલું તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું કે આ વિશ્વમાં જીવ જેવી કોઈ વસ્તુ છે સૌથી પહેલા આપણને એનો વિશ્વાસ આવવો જ જોઈએ કે આ વિશ્વમાં જીવ જેવી કોઈ વસ્તુ છે જો આપણે જીવ છે કે નહીં એમ જ ડાઉટફુલ હોઈએ તો પછી આગળની કઈ વસ્તુ જ નહીં સમજી શકીએ તો એના માટે આપણે ઘણા બધા ઉદાહરણોથી અલગ અલગ રીતે ચર્ચાઓ કરી હતી કે કોઈ એક એક મરેલું મરઘું હોય વર્સિસ એક એકદમ મરવાની અણી ઉપર એક જીવ છે જે પથારી હોય છે એ બેને કમ્પેર કરીએ તો બેમાં શું ફરક છે કોઈ કોમામાં જીવ છે વર્સિસ કોઈ મરઘું છે એવી રીતના આપણે અલગ અલગ રીતે કમ્પેરિઝન કરીને પહેલાં તો એક જીવ છે એ ચર્ચા કરી હતી હવે એ જીવ છે તો એ સુખી કેવી રીતના થઈ શકે છે અને એની સુખી અવસ્થા કેવી હોય જ્યાં અરિયન ભગવાન અહીંયા બેઠા છે એ અરિયન ભગવાન કેવા પોતામાં લીન છે એમને કોઈ જાતની ઈચ્છા નથી થતી બધું જાણે છે પણ તો પણ પોતાના સ્વરૂપમાં એટલા શાંતિમાં લીન છે એ શાંતિ જ રિયલ સુખ છે આપણે જે બહારમાં જે આપણને ઈચ્છા થાય ને એ ઈચ્છાને અકોર્ડિંગ આપણે કામ કરવાની ટ્રાય કરીએ તો પૂરું થાય બી ને નો પણ થાય અને જો થઈ જાય તો આપણને એમ સેટિસ્ફેક્શન થાય કે ના પૂરું થઈ ગયું અને એને આપણે સુખ માની લીધું છે તો એ કેવી રીતના ખોટું છે એ બધાની આપણે ચર્ચા કરી છે અચ્છા તો જો એ અરિયન ભગવાન જ પૂર્ણ સુખી છે પૂર્ણ વિતરાગી છે એટલે એમને કોઈ રાગ દ્વેષ થતા નથી હમણાં વિતરાગીની ને સર્વ કેવળ જ્ઞાનની બહુ ચર્ચા આવી ને તો એવા જીવ જેને કોઈ સાથે કોઈ એમ કોઈની સાથે ગમો ને કોઈની સાથે અણગમો એવું કંઈ છે નહીં તો એમણે જે ઉપદેશ આપણને આપ્યો હોય એ સૌથી સાચો અને કમ્પ્લીટ ઉપદેશ હોય તો એ ઉપદેશમાં એમણે શું શું આપ્યું છે તો એ રીતે આપણે ચાર અલિયોગ સૌથી પહેલા વિશ્વની ચર્ચા કરી છે આપણે કયા ટોપિક્સ જોયા ચાર અનિયોગ એમાં દ્રવ્યાનિયોગ દ્રવ્યાનિયોગના બેઝિક પ્રિન્સિપલ્સ કયા છે વિશ્વ દ્રવ્ય ગુણ અને પર્યાય આપણે ચાર અનિયોગનું નામ ખ્યાલ છે પ્રથમાનિયોગ કર્ણાનિયોગ ચરણાનિયોગ અને દ્રવ્યાનિયોગ આ ચાર અનુયોગમાં અરિયન જે તીર્થંકર ભગવાને જે આપણને ધાર્મિક ઉપદેશ આપ્યો છે એમાં ચાર રીતે કહેવાની પદ્ધતિ છે એને ચાર અનુયોગ કહેવાય એમાં એક દ્રવ્યાનિયોગ કરીને છે જેમાં છ દ્રવ્ય સાત તત્વ મોક્ષ માર્ગ આદિ બધાનું વર્ણન આવે છે તો એ દ્રવ્યાનિયોગનો સૌથી સ્ટાર્ટિંગ પોઈન્ટ સૌથી બેઝિક એ જે વિશ્વ આ ક્યાં આપણે રહીએ છીએ આપણી આજુબાજુ શું વ્યવસ્થા છે આપણે અહીંયા શું કામ રહીએ છીએ આપણે આમાં રહીએ છીએ તો આગળ ક્યાં જવાના છે, ક્યાંથી આવ્યા છે, આ બધી બેઝિક ચર્ચા એ વિશ્વનું સ્વરૂપે આપણે જોયું હતું. એનાથી આગળ પછી આપણે એ વિશ્વમાં છ દ્રવ્ય છે. છ દ્રવ્ય કયા કયા છે? જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. બરાબર, આ છ દ્રવ્ય છે. એ છ દ્રવ્યના ગુણો છે. ગુણો કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે એને ગુણ કહેવાય. એ ગુણ શું છે? એ દ્રવ્યની વિશેષતાઓ છે. એ ગુણો અને એની અત્યારની અવસ્થાઓ એટલે એને કહેવાય પર્યાય. પર્યાય એટલે ગુણોના વિશેષ કાર્ય. અત્યારના એ ગુણોનું જે વિશેષ કાર્ય દરેક સમયમાં ચાલે છે ને, આપણે પુસ્તક છે તે પુદ્ગલના પરમાણુઓ છે, એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણો છે. એ ગુણોનું અત્યારના વર્તમાન અવસ્થા એ છે કે પુસ્તકના ફોર્મમાં છે. આજથી 50 વર્ષ પછી ડિસઇન્ટિગ્રેટ થઈ જશે ને પરમાણુ વિખેરાઈ જશે. બરાબર ને, આ ફોર્મ બદલાયા કરે છે. તો આપણે આ દ્રવ્ય ગુણ પર્યાયના સિદ્ધાંતો એની પરિભાષા કયા છ દ્રવ્ય છે ગુણોમાં આપણે આગળ જોઈએ. જેવી રીતના વિશ્વમાં છ દ્રવ્ય આપણે જોઈ લીધા. બરાબર, ગુણોના બે ભેદ છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કોને કહેવાય? જે છે છ દ્રવ્યમાં હોય ને સામાન્ય ગુણ કહેવાય. જેવી રીતના કે છે છ દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે. આ પુસ્તકના પરમાણુઓ પણ છે એ આમાં છે, પછી બદલાઈને બીજે ક્યાંય જશે, ત્યાંથી બદલાઈને ત્રીજે જશે, પણ પરમાણુનો નાશ નથી થઈ જતો. એવી જ રીતે જીવ છે તો જીવ આ શરીરમાં છે, પછી બીજા શરીરમાં જશે, પછી ત્રીજા શરીરમાં જશે, પણ જીવનો નાશ નથી થઈ જતો. તો આવા ગુણો જે બધા દ્રવ્યોમાં કોમન હોય એને કહેવાય સામાન્ય ગુણ. અને વિશેષ ગુણ, હા, સામાન્ય ગુણ અનંત છે આમ તો, પણ એમાં કયા મુખ્ય છે? છ: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશ. અને વિશેષ ગુણ, વિશેષ ગુણ કોને કહેવાય? હા, જે દરેક દ્રવ્યના પોતાના સ્પેસિફિક ગુણો છે, અથવા તો એમાં જ જોવા મળે છે, બીજામાં નથી જોવા મળતા. જે ગુણો દરેક દ્રવ્યમાં ન જોવા મળે પણ એક અથવા એકથી વધારે દ્રવ્યમાં જોવા મળે એને કહેવાય વિશેષ ગુણ. બરાબર, તો આપણે એમાં પણ જોયા હતા જીવના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એક્સેટ્રા, ઉદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આ આખું ટેબલ બહુ ડિટેલમાં જોયું. બરાબર, એના પછી આપણે દરેક દ્રવ્યની સીમા કેટલી છે કે જીવ, સમજો અત્યારે આ હું ઉભો છું, બરાબર, તો એમાં જીવ પણ છે, ઉદ્ગલ પણ છે. દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે, કરે છે ને? કયા ગુણને કારણે પોતપોતાનું કાર્ય કરે છે? વસ્તુત્વ ગુણને કારણે. વસ્તુત્વ ગુણ એટલે જે શક્તિને કારણે દરેક દ્રવ્યમાં પોતપોતાનું અર્થક્રિયા કાર્યત્વ થયા કરે. બરાબર, તો આમાં પુદ્ગલ પરમાણુ એનું કાર્ય કરે છે, જીવ એનું કાર્ય કરે છે, તો એની કાર્ય સીમા કેટલી છે? તો એના માટે જઈને આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એના કી બાઉન્ડ્રીઝ જોઈ લીધી. ભાઈ, દ્રવ્ય અપેક્ષાએ જીવની કેટલી બાઉન્ડ્રી છે? તો એ ચૈતન્ય સ્વરૂપી, અરૂપી એવી રીતના એક દ્રવ્ય, અખંડ દ્રવ્ય છે આખું. પછી એની ક્ષેત્ર અપેક્ષાએ કેટલી સીમા છે? તો આ જેટલા અસંખ્યાત પ્રદેશ, જેટલા શરીરના અત્યારના અસંખ્યાત પ્રદેશ છે એટલા પ્રદેશોમાં અત્યાર આ જીવ છે. કાળ અપેક્ષા એની કેવી બાઉન્ડ્રી છે? કે આમ તો અનાદિ અનંત છે, પણ અનંતકાળથી અશુદ્ધ અવસ્થામાં છે, અને એકવાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે પછી અનંતકાળ શુદ્ધ અવસ્થામાં રહેશે. અને ભાવ અપેક્ષા એ કેવી સીમાઓ છે આ જીવની? જેમાં દર્શન ગુણ છે, જ્ઞાન ગુણ છે વગેરે, આપણે અનંત ગુણો છે. દરેક દ્રવ્યમાં આવી રીતના પોતાની એક બાઉન્ડ્રી છે. તો દરેક જીવ પોતાની બહારનું કાર્ય કરી શકતો જ નથી. ગુરુદેવ શ્રી કહે છે ને કે પાઈ રોટલી બનાવી શકતી નથી. કેવી રીતના બનાવી? રોટલી તો પુદ્ગલ પરમાણુ છે. જીવનું કાર્ય તો વિકલ્પ કરવાનું, ખાલી જાણવાનું છે. એના પછી જે હાથ હલે છે, વેલણ હલે છે, એ તો અનંત અનંત પુદ્ગલ પરમાણુનું પોતાનું કાર્ય છે. બરાબર, તો એવી રીતના આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ચાર્ટ જોયો હતો. અચ્છા, બીજી એક વિશેષતા શું છે? કે આ દ્રવ્યના આપણે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ જોયું ને, તો એમાં દ્રવ્ય અને ગુણ જે છે એ દ્રવ્ય સ્વભાવ છે. એટલે કે એ પલટતો નથી, એ કોન્સ્ટન્ટ છે. જેવી રીતના કે આ જીવનું અસ્તિત્વ આજે પણ એવું છે, અનંત કાળ પછી પણ એવું જ રહેશે. એના ગુણો બી, જે જ્ઞાન ગુણ છે, આજે બી એવો છે, અનંત કાળ પછી બી એવો રહેશે. પણ એની જે અવસ્થા પર્યાય એ જે બદલાયા કરે છે. અત્યારે અહીંયા મંદિરમાં છે તો મંદિરની જે વસ્તુઓ છે એ જણાય છે. રસ્તા પર જશું તો આજુબાજુની ગાડીઓ જણાશે. ઘરમાં જશું તો ઘરની વસ્તુઓ જણાશે. તો જ્ઞાન ગુણમાં આજે પરિણામ જ થાય છે ને, બધું અલગ અલગ વસ્તુઓ જણાય છે. એ પર્યાય સ્વભાવ છે, એટલે ચેન્જિંગ, એનો ફોર્મ ચેન્જ થાય છે, પણ વસ્તુ એવી ને એવી જ છે. તો હવે ચેન્જ થાય છે તેમાં એકનો ઉત્પન્ન થવો અને બીજાનો નાશ થવો, એવી બે વસ્તુ હોવી છે ને, તો જ ચેન્જ પોસિબલ છે ને. નહીં તો આ પણ ઉત્પન્ન થાય, ઓલાનો નાશ ન થાય, તો બેઉ મિક્સ થઈ જાય. એટલે એક જે નવી વસ્તુ જાણવા મળી એને કહેવાય એનો ઉત્પાદ થયો, અને જૂની વસ્તુનો જ્ઞાન ગયું એને કહેવાય એનો નાશ થયો, તો વ્યય થઈ ગયો. એટલે દ્રવ્ય ગુણ પર્યાય એને જ ઉત્પાદ વ્યય દ્રવ સાથે કમ્પેર કરી શકાય છે, કે એમાં દ્રવ્ય અને ગુણ જે છે એ દ્રવ્ય છે, એટલે સ્ટેગ્નન્ટ છે, પરિણામ નથી થતા, હા ટકે છે, કોન્સ્ટન્ટ છે. જ્યારે કે પર્યાય જે છે એમાં ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય નવું નવું ચેન્જિંગ ચાલુ છે. હવે એનાથી પછી આપણે પર્યાયમાં છીએ. તો આપણે પર્યાયના બે ભેદ જોયા હતા, એક સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. એમાં સ્વભાવ પર્યાયમાં ઉદગલના જે બી પરમાણુ ફોર્મમાં છે બધી જ પર્યાય સ્વભાવ પર્યાય, અને જ્યારે એનો સ્કંદ બને તો એકબીજા પરમાણુને કારણે પર્યાયો ઇન્ફ્લુઅન્સ થાય, એટલે વિભાવ પર્યાય થઈ જાય. બરાબર? જીવમાં એવી જ રીતે જે અનંત ગુણો છે એ અનંત ગુણોમાં પણ સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય કોન્સ્ટન્ટ ચાલુ જ છે. જ્યારે જીવ મિથ્યા દ્રષ્ટિ હોય, અલ્પજ્ઞ હોય, તો એની વિભાવ પર્યાય છે, અને જ્યારે એકવાર કેવડી થઈ જાય, મોક્ષમાં પહોંચી જાય, તો બધી સ્વભાવ પર્યાય છે. એના સિવાય આપણે અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય પણ જોયું હતું. જે પણ જીવના પ્રદેશત્વ ગુણ, એટલે કે જે આકાર જે છે એ આકારની પર્યાય એને કહેવાય વ્યંજન પર્યાય. ફરીથી, જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય એને કહેવાય વ્યંજન પર્યાય. જો આ છેલ્લે આમાં નથી, ઓકે. જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય જેને કારણે જીવનો આકાર બને છે એને કહેવાય વ્યંજન પર્યાય, ને એના સિવાય બાકીના બધા ગુણોની પર્યાયને કહેવાય અર્થ પર્યાય. બરાબર? હવે આ તો આપણે જોયું એક સામાન્ય જનરલ પ્રિન્સિપલ કે આ વિશ્વ કેવી રીતના છે, છ દ્રવ્ય છે, એમાં દ્રવ્ય ગુણ પર્યાય કેવી રીતના. પણ હવે મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે પ્રયોજન શું છે આ બધું જાણીને, તો જ્યારે આપણા પ્રયોજનની વાત આવે ત્યારે આપણે સાત તત્વોની વાત કરીએ છીએ. એ સાત તત્વો કયા કયા છે? જીવ, અજીવ, આશ્રવ, બન, સંવર્ત, નિર્જન, મોક્ષ. બરાબર? એમાં મારું પ્રયોજન મારે સાધવાનું છે, તો મારું પ્રયોજન શું છે? સુખી થવું. તો હું જીવ, મારું પ્રયોજન એટલે હું મારા ઉપર ફોકસ રાખીશ ને, એટલે એક જીવ દ્રવ્યને અલગ કર્યો અને એક મારા જીવ સિવાય વિશ્વનું બધું જ એને અજીવમાં નાખી દીધું. બરાબર? હવે જો સુખી થવું છે તો પહેલા દુઃખ ક્યાં છે? મારી પર્યાયમાં છે. કેમ કે જો દ્રવ્ય અને ગુણમાં દુઃખ હોય તો એ તો કોન્સ્ટન્ટ વસ્તુ છે, તો એમાં તો ક્યારે જીવ સુખી થઈ જ ન શકે. પર્યાયમાં દુઃખ હોય તો જ એ બદલીને જીવ સુખી થઈ શકે. તો હવે જીવની પર્યાયમાં ભેદ પાડવામાં આવે છે કે અચ્છા, જો પર્યાયમાં દુઃખ છે તો કઈ પર્યાયમાં દુઃખ છે, કેવી પર્યાય થશે તો સુખી થવાશે, અને ત્યાં પહોંચાશે કેવી રીતે. તો એક તો જીવ દ્રવ્ય તત્વ એને અલગ કર્યું, બાકીના બધા અજીવ તત્વમાં નાખીને એવી દ્રવ્ય તત્વ અલગ કર્યું, અને આ જે આશ્રવ બન સંવર નિર્જન મોક્ષ એ પર્યાય તત્વ છે. અત્યારના આમાં જીવની પર્યાયની અપેક્ષાએ લખ્યું છે, બાકી કર્મમાં પણ આશ્રવ બન ને બધું થાય છે, અહીંયા લખ્યું નથી. તો જીવની અશુદ્ધ અવસ્થા જે અત્યારના દુઃખ છે જીવને એ છે આશ્રવ બનમાં. પૂર્ણ સુખી થવું છે તો પૂર્ણ સુખ મળશે મોક્ષમાં, અને જે સુખી થવાનો માર્ગ છે એ છે સંવર્ધિક્ષણ. સાત તત્વો પર આપણે બહુ ડિટેલ ઘણા બધા દસેક કલાક લગભગ ચર્ચા કરી છે. સાત જ કેમ તત્વ, દરેકની પરિભાષા શું છે, દરેકમાં જીવની ભૂલ શું થાય છે, એની સાચી શ્રદ્ધા કેવી હોવી જોઈએ, આ સાત તત્વને સમજીને જીવ કેવી રીતના ભેદ વિજ્ઞાન કરે છે અને ત્યાંથી કેવી રીતના આત્માના અનુભવ સુધી પહોંચે છે, બધી ચર્ચા આપણી થઈ ગઈ છે. જેવી રીતના આપણે પહેલા વાત કરી કે એમાં આશ્રમ બંધ સંવર નિર્જર અને મોક્ષ એ પાંચમાં એક ભાવ દ્રવ્ય છે, એક ભાવ તત્વ છે અને એક દ્રવ્ય તત્વ છે. જ્યાંથી ભાવ આશ્રમ, ભાવ બંધ, ભાવ સંવર એમ વાત આવે તો જીવના ભાવોમાં શું થાય છે એને ભાવ તત્વ કહેવાય. જેવી રીતના કે જીવના ભાવોમાં મોહ રાગ દ્વેષનું થવું એને કહેવાય ભાવ આશ્રમ. અને એ જ સમયે કર્મમાં શું પરિણમન થાય છે, કર્મ તો પૂતગલ છે, છે તો અજીવન, પણ એને એને જીવને સાથે નિમિત નૈમિતિક સંબંધ છે, એટલે એનું પણ વર્ણન આશ્રવ બંધ સંવર નિર્જર મોક્ષમાં કરવામાં આવે છે. તો જીવ મોહ રાગ દ્વેષના પરિણામ કરે ત્યારે કર્મોનું આવવું એને કહેવાય દ્રવ્ય આશ્રમ. એવી જ રીતે જીવનું રાગાદી ભાવોમાં અટકવું અને કર્મોનું બંધાવવું એ છે ભાવ બંધ અને દ્રવ્ય બંધ. બરાબર, એવી જ રીતે આપણે ભાવ સંવર નિર્જર બધું જોઈ લીધું છે. આગળ તો આટલો બધો આપણે અભ્યાસ કર્યો, આ આપણું લાસ્ટ યરનું આખું રૂપરેખા થઈ ગઈ. બરાબર, આપણે ભેદ વિજ્ઞાન ને આત્માનુભૂતિ સુધી પણ પહોંચી ગયા. તો શું આપણને સમ્યક દર્શન થઈ ગયું? નથી થયું. તો કેમ નથી થયું? કેમ કે આપણા મોહનો મહિમા જેવો છે. આપણે અનાદિકાળથી જો આપણે બધા મિથ્યા દ્રષ્ટિ જીવો છે ને, આ બધું તો ખાલી સાંભળી લીધું અને સાંભળીને એક આપણા જ્ઞાનમાં એને સમજી લીધું. બરાબર છે, બરાબર છે, બરાબર છે, પણ એક ભાવપૂર્વક એનું ભાવ ભાષણ નથી થયું. હજી આપણે એમ કહીએ કે ભાઈ સંસારમાં વધે દુઃખ છે, દુઃખ લાગે છે, મારે તો બધું સારું છે, ખાવા પીવા મળે છે, ગાડી ને બધું વ્યવસ્થિત છે, ઘર બર વ્યવસ્થિત, કોઈ તકલીફ નથી, ક્યાં દુઃખ છે? બરાબર ને? તો આ બધું આપણે વાતોમાં તો કરી લઈએ છે પણ અંદર ભાવપૂર્વક સમજાતું નથી, એટલે આપણને હજી સમ્યક દર્શન સુધી પહોંચ્યા નથી. તો હવે આનો ઉપાય શું છે? આ મોહ શું છે આપણું? બરાબર, આજે આપણો આ બધી ઊંધી માન્યતા, આપણે જે બહારમાં બધે સુખ માની લીધું છે, આ શરીર આદિ મારું જ છે એમ માની લીધું છે, એ બધાને મોહ કહેવાય છે. તો હવે એ મોહ એની સંબંધિત આપણી વિપરીત માન્યતા છે, એને આપણે અનુભવ તો કરીએ જ છે કોન્સ્ટન્ટ, પણ હવે એને જ્ઞાનમાં લાવવાનું છે કે નહીં, આ મારી વિપરીત માન્યતા છે. અને એ આ જે વિપરીત માન્યતા આપણી થાય છે તો એને કારણે જીવ રાગ દ્વેષ કરે છે. મેં મારી જાતને એટલે શરીરને મેં મારું માન્યું હોય તો એના માટે હું બધું સારું સારું કરવાની ટ્રાય કરીશ, અને જો એ શરીરને અથવા તો કોઈનું બીજું હોય, એટલું પિમ્પલ કે કાંઈ હોય, એ મારું નથી માનતો તો એના માટે હું એને દૂર કરવાની ટ્રાય કરું છું, તો એને કારણે જીવને રાગ દ્વેષ થાય છે. તો આને કારણે જીવ દુઃખી થાય છે. એક તો એકદમ આખો લોજિકલ પ્રોસેસ છે ને, કે પર વસ્તુ જે મારી નથી એને જો હું મારી માની લઉં અને પછી એનામાં ચેન્જીસ તો એને કારણે થાય છે, તો જીવ દુઃખી જ થાય. એક એક્ઝામ્પલ આવે છે, મારા ખ્યાલથી સમયસારમાં કે ક્યાંય આવે છે, કે કોઈ પાગલ માણસ હોય નદી કિનારે બેઠો હોય છે, સમયસારમાં આવે છે ને, પાગલ માણસ છે નદી કિનારે બેઠો હોય છે, હવે ત્યાં કોઈ રાજા એક જગ્યાથી જતા હોય છે, તો નદી કિનારો છે, લગભગ બાર વાગ્યાનો ટાઈમ છે, એટલે એમ કે અહીંયા આપણે ઊભા રહીએ, થોડું ભોજન આદિ પતાવીને આગળ જશું, તો ત્યાં આખી સેના ઊભી રહી જાય છે. હવે ઓલો પાગલ માણસ માની લે છે કે આ બધું મારું છે, હવે ઓલા રાજા ને બધા જવા લાગે છે, તો એ પાગલ માણસ ઊભો થઈને બધા સાથે ઝઘડો કરવા લાગે, એ ક્યાં લઈ જાઓ છો મારા ઘોડા, ક્યાં લઈ જાઓ છો મારા હાથી. તો ઓલો રાજા બિચારો થોડો દયાળુ હોય છે, એટલે એને દંડ નથી આપતો, પણ એને સમજાય છે કે ભાઈ તું નકામો ક્યાં તારું માને, આ તો બધી મારી સેના છે ને, હું અહીંયા આવ્યો હતો ને હું લઈને જાઉં છું, તું વચમાં આવ્યો જ ત્યાંથી. એવું જ આપણું છે, આપણા જીવ છે આ ભાવમાં આપણે આવ્યા છે, તો એને આપણને શરીર એના બધા સંયોગો મળ્યા છે, એને આપણે મારા માની લીધા છે. હવે એ તો એના ટાઈમે જવાના છે, એનું આયુષ્ય પતી જાય, આ બધા પૂતગલ પરમાણુઓ છે એનું જે લાઈફ ટાઈમ પતી જાય એ બધા વયા જશે અને આપણે એને કારણે દુઃખી થઈ જાય. તો આ જે મોહ છે ને એને જ કારણે જીવ દુઃખી થાય છે. તો આ મોહને દૂર કેવી રીતના કરાય? આત્માનુભૂતિથી, કે હું પોતે જીવ છું અને આ જીવ પોતામાં જ રહીને પોતાનું સ્વરૂપ સમજીને જો એમ માને કે ના હું તો અહીંયા આવ્યો છું ટેમ્પરરી, મારે અહીંથી જવાનું છે, આ બધું કઈ મારું નથી, ભલે અત્યારના ટેમ્પરરી સંયોગ છે, તો એવી જો સાચી અનુભૂતિ કરે, એવું જો સાચું ભેદ વિજ્ઞાન કરે કે આ હું જીવ ને મારી બધું અલગ, તો એ એનાથી સુખી થઈ શકે. તો હવે ભેદ વિજ્ઞાન કેવી રીતે થાય? તો આપણે જે કોન્સ્ટન્ટ આ સ્વાધ્યાય ને એનાથી સમજણ આપણી વધારીએ છીએ, એ સમજણ વધારીને આપણો આત્માનો ઉપયોગ એટલે જે જ્ઞાન દર્શનનો વ્યાપાર આપણો એ કોન્સ્ટન્ટ જીવમાં લગાવે, આ જીવ ને મારી બધું અલગ, આવી રીતના વિચાર કરવાથી નિરંતર ભેદ વિજ્ઞાન થાય છે ને આ હું પોતે આત્મા છું એવી શ્રદ્ધા વધતી જાય છે. તો એના માટે થઈને આપણે આ પાઠશાળામાં શીખીએ છીએ. તેમાં ચાલો આપણે હવેથી સેકન્ડ જે આપણું યર છે એમાં આપણે છ ડાળાનો સ્વાધ્યાય કરવાનો છે. ગુરુજોશી તો છ ડાળા માટે કહે છે કે ગાગરમાં સાગર ભરી દીધો છે, આજના જ પ્રવચનમાં આવ્યું માટે લગભગ પહેલી દસેક ત્રણ ચાર રહી ગઈ. ગાગર શું હોય કોઈને ખ્યાલ છે? એટલે ઘણા યંગ છોકરા નહીં ખબર, નાનકડો ઘડો હોય ને, ઘડો માટીનો, એને ગાગર કહે, જેલું માથે લઈને જાય ને, તો એટલામાં આખો ઓશન આવી જાય, સમુદ્ર આખો એમાં ન જ આવી શકે ઓબ્વિયસલી. પણ આ છ ડાળા એક આટલો નાનો એમાં મસ્તો ગ્રંથ છે, પણ એમાં મેસેજ એમાં જે આખું તત્વ ભર્યું છે એટલું ઊંડું છે કે જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે. એ છ ડાળાની રચના અધ્યાત્મ પ્રેમી કવિવર પંડિત શ્રી દોલતરામજીએ કરી. આપણે દોલતરામજીનું થોડું બ્રીફલી આજે જોયું. આ દોલતરામજી એમને બિરુદ શું છે, એમનું ડેઝિગ્નેશન એમને એટલે એમને સન્માન બી શું નામ આપવામાં આવ્યું છે કે અધ્યાત્મ પ્રેમી કવિવર. છ ડાળામાં તો જે એમની ગાથાઓ છે એ તો એકદમ અધ્યાત્મ પ્રેમી છે જ, પણ એમના સિવાય એમને ઘણા બધા ભજનો લખ્યા છે, ભજનો ભક્તિઓ આખી એની બુક પબ્લિશ થાય છે, પદ સંગ્રહ કરીને બુક છે અથવા દોલત વિલાસ કરીને છે. આપણે ઘણા બધા આપણા બુકમાં રેગ્યુલરલી વાંચતા હશું ને એમાં બી દોલતરામજીના આવે છે, જે ઓલું ખ્યાલ હોય તો સકલ જ્ઞેય જ્યાયત કદુતિ બીજાનંદ રસલી ઘણા છે, 100 થી વધારે તો ઈઝીલી હશે. એને માટે જઈને એમને અધ્યાત્મ પ્રેમી કવિવર એવી રીતના નામ આપ્યું છે. એ પંડિત દોલતરામજી પોતે અધ્યાત્મ રસમાં નિમગ્ન અને તત્વદર્શી વિદ્વાન, એટલે કે હંમેશા અધ્યાત્મમાં જ હોય અને હંમેશા તત્વનો પ્રચાર પ્રસાર કરે. એમની લાઈફ સ્પેન લગભગ 1855 વીર સંવત છે, વિક્રમ સંવત, વિક્રમ સંવત 1855-1923, એટલે લગભગ 1800 આપણને કોરિલેશન કરવા માટે, એટલે હિઝ લાઈફ ફોર 68 યર્સ. એ અલીગઢ જે આપણે મંગલાયતન છે ને એની બાજુમાં એક સાસની કરીને ગામ છે, ત્યાંના રહેવાસી હતા, મૂળ ત્યાંના મૂળ રહેવાસી. પછી ત્યાંથી એમણે બિઝનેસ માટે થઈને અલીગઢમાં આવ્યા, પછી દિલ્હીમાં ગયા, એવી રીતના 2-3 જગ્યાએ એ ગયા. એકચ્યુઅલી ઇકોનોમિકલી યુઝ નોટ વેરી સ્ટ્રોંગ, પણ આધ્યાત્મ રસમાં એવા મગ્ન હતા કે ક્યારે પૈસાની ચિંતા કરી નથી. એટલે હમણાં જ હું વાંચતો હતો, આજે જેમની વર્ડ ટુ વર્ડ બુક છે ને એમાં આગળ એ દોલતરામજી વિશે લગભગ 1.5 પેજ આખું ડિસ્ક્રિપ્શન છે, બહુ સરસ છે. એમાં એમ લખે છે કે કપડાનો બિઝનેસ કરતા હતા, પણ એમને એટલો બધો અધ્યાત્મનો રસ કે જ્યાં બેટા ને ત્યાં બાજુમાં એક બાજોટ રાખે પાટલા જેવું, ને એની ઉપર શાસ્ત્ર મૂકીને ધંધો કરે, એટલે જ્યારે બી વચમાં ટાઈમ મળે તો આમ જઈને બધી પ્રાકૃતિક અને સંસ્કૃતિની ગાથાઓ યાદ જ કરી લે સીધી. તો દિવસમાં લગભગ 60-70 ગાથાઓ યાદ કરી લે, એટલું એમનો સ્ટ્રોંગ મેમરી પાવર, એઝ વેલ એઝ એટલી એમને રુચિ અંદરથી કે એ યાદ જ કરતા જાય એટલે બધું એમને, અને પાછા પોતે એકદમ ભક્તિ રસ માં મગ્ન એટલે કવિ જેવા જ હતા એટલે એમને બેસી જાય એમ જ. तो अपने आ छ ग्रामनो स्वाध्याय शुरू करे ने कोई पण शास्त्र नो स्वाध्याय शुरू करे ने तेमां छ वस्तुओनो वर्णन शुरुआत में आवे छे। आ छ वस्तुओ ने मंगलाचरण कहो के आ छ वस्तु ज मंगलाचरण छे। एम के शास्त्र नो नाम शुं छे, एना रचयिता कोण छे, कया निमित्तथी एटले कया इंटेंशनथी शास्त्र नी रचना करी छे, एमां मंगलाचरण मां कोने नमस्कार करे छे, केवी रीतना मंगलाचरण कर्युं छे, शास्त्र नो हेतु शुं छे અને એનું પરિમાણ કેટલું છે, જે નિમિત્ત છે એટલે કે એવો શું પ્રસંગ બન્યો કે એમને રચના કરી, અને હેતુ એટલે કે કોના માટે કરી, શું ઇન્ટેન્શન
આજે આવ્યું ને પ્રવચન માટે મુનિરાજ નો ઉપદેશ, સામેના ધર્મ જિજ્ઞાસુ જીવને જોઈને મુનિરાજ નો ઉપદેશ,
મુનિરાજ ને કરુણા આવે, સામે કોઈ ધર્મ પીપાસુ હોય તો એને જોઈને રચના થઈ જાય। તો આ ગ્રંથ નું નામ છ ગાળા છે, એનો શું મતલબ આપણે જોશું। એનો રચયિતા પંડિત દોલતરામજી, નિમિત્ત કે ભવ્ય જીવોના કલ્યાણ ને હેતુ, જે પાછળ એકદમ આવશે એના માટે છેલ્લી ગાથાઓમાં આવશે। મંગલાચરણ આપણે શરૂઆતમાં જ કર્યું ને, તીન ભુવન મે સાર વીતરાગ વિજ્ઞાન, તો વીતરાગ વિજ્ઞાનતાને એમણે નમસ્કાર કર્યા છે। સેના માટે ગ્રંથની રચના થઈ છે કે સંસારના બધા જીવો જે દુઃખી છે એમને દુઃખથી છોડાવીને સુખમાં સ્થાપવા માટે, અને પરિમાણ એટલે કે કેટલી સાઈઝ નો ગ્રંથ છે, તો ટોટલ એમાં 96 ગાથાઓ છે, કોઈ બે લાઈન ની છે, કોઈ ચાર લાઈન ની છે, અને આ નીચે જે લખ્યું છે દરેક ઢાળમાં આટલી આટલી ગાથાઓ છે। આપણે થ્રુઆઉટ આ પાઠશાળા બધાએ આ ગાથાઓ યાદ કરવાની છે, કમ્પલસરી। આપણે જે એક્ઝામ લેશું એમાં ગાથાઓ પૂછવામાં આવશે જ આવશે, હું તમને ક્વેશ્ચન લીક કરી દઉં અત્યારથી, એટલે યાદ કરવી જ પડશે। આગળ આ છ ગાળાની પૂર્ણતા 1891 અગેન આ વીર સંવત વિક્રમ સંવત, વિક્રમ સંવત 1891 અક્ષય તૃતીયાના દિવસે ગ્રંથ પૂરો થયો છે।
અક્ષય તૃતીયાના પ્રસંગે બીજું સૂત્ર,
હા શું થયું, બીજું અક્ષય તૃતીયાના દિવસે, હા આદિનાથ ભગવાનને સૌથી પહેલી વાર આહાર દાન, હા આગળ આ છ ગાળા સિવાય બીજી એક આનાથી મોટી છ ગાળા છે, જે આનાથી ઓલ્ડર છે, એ પંડિત બુદ્ધજનજી એ લખેલી છે। એ બહુ ફેમસ નથી આવતી, પણ એના આધાર પર જ આ રચાયેલી છે, એટલે લગભગ એના બધા મેસેજીસ આમાં આવી જ જાય છે, બરાબર।
બીજું આ સ્વામી કાર્તિકે નો પ્રેક્ષક જે ગ્રંથ છે ને એના આધાર પર,
હા જે સ્વામી કાર્તિક નો પ્રેક્ષક 12 ભાવનાનું વર્ણન આવે છે ને એમાંથી પણ આમાં આધાર લીધો છે। આમાં એકચુઅલી જોશો ને તો લગભગ બધા ગ્રંથના આમાં નિચોડ આવી જ જાય છે, આને વાંચશું એવું લાગે કે સમયસર નો પણ આમાં બધું આવી ગયું। આ ગ્રંથ પાછો એવો છે કે એમાં દ્રવ્યાનિયોગ, ચરણાનિયોગ, કર્ણાનિયોગ બધું જ આમાં આવી જશે, કોઈ સ્ટોરી નથી, એટલે પ્રથમાનિયોગ નથી આવતું, પણ આમાં ચરણાનિયોગ જે પાછળની મુનિરાજના આચરણો, શ્રાવકના આચરણો, દ્રવ્યાનિયોગથી તો આખું ભરેલું જ છે, સાત તત્વોની ભૂલો, એને કેવી રીતના સમ્યક દર્શન, ધ્યાન, ચારિત્ર, અને કર્ણાનિયોગ એમાં જે ચાર ગતિના દુઃખોનું વર્ણન, એ બધું કર્ણાનિયોગમાં આવશે। અચ્છા છ ઢાળા, ઢાળ આમ તો લૌકિક મતલબમાં કે છ અલગ અલગ પ્રકારના રાગ છે એમાં, એને ઢાળા કહેવાય, પણ આપણે આધ્યાત્મિક મીનિંગ શું હોય, જે ઓલા બધા મૂવીમાં આવે ને, એનું શિલ્ડ લઈને તલવાર લઈને લગ્ન કરે, તો આ શિલ્ડને ગુજરાતીમાં ઢાળ કહેવાય, તો જાણે આ એક ઢાળ છે। આજે આપણે મિથ્યા, એમાં મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રના આઠ કર્મના દરેક જીવો પર અટેક થાય છે, એનેથી રક્ષા કરવા માટે ઢાળ છે। આ ઢાળ શેની છે, આ ઢાળ રત્નત્રયથી બનેલી છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની બનેલી એ ઢાળ છે, એવું એકચુઅલી એમ એક પિક્ચર પણ છે, પાછળથી આવશે બીજી કે ત્રીજી ઢાળમાં છે। હા એક એટલે આ છ ગાળામાં, છ ગાળામાં અલગ અલગ છંદોની રચના છે, મેં કહ્યું ને અલગ અલગ રાગથી બનેલી છે, જેમ જેમ આપણે જે ગાળામાં આવશું એ છંદની ત્યાં ચર્ચા થશે। લાસ્ટ સ્લાઇડ, આ છ ગાળામાં વિષય વસ્તુ શું છે, સૌથી પહેલી ગાળામાં ચાર ગતિના દુઃખોનું વર્ણન આવશે, સેકન્ડ ગાળામાં આ દુઃખો જીવ શું કામ ભોગવે છે, એ દુઃખોનું મેઇન મૂળ કારણ શું છે, તેમાં ગ્રહિત અને અગ્રહિત એમ બે મિથ્યાત્વના આધાર લઈને, એટલે ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્ર અને અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્ર એનો આધાર લઈને સંસારમાં પરિભ્રમણ નું કારણ એનું આખું વર્ણન આવશે. સેકન્ડ ઢાળ. થર્ડ ઢાળમાં આ જીવ આવી રીતના આવી ભૂલો કરે છે તો હવે એનાથી સુધરી કેવી રીતના શકે, તો એનાથી સુધરવાનો એટલે કે સંસારથી મુક્તિનો ઉપાય તો એ સમ્યક દર્શનથી શરૂ કરશે. પછી ફોર્થ ઢાળમાં સમ્યક જ્ઞાન અને શ્રાવકના સમ્યક ચારિત્ર, એટલે એમ આખું રત્નત્રયનું વર્ણન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવી રીતના આખું એમાં આવશે. તો ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાન અને શ્રાવકના સમ્યક ચારિત્ર એટલે કે આચરણ. પછી પાંચમી ઢાળમાં જે મુનિરાજ છે છઠ્ઠા સાતમા ગુણસ્થાન રહેતી એ કેવી 12 ભાવનાઓ ભાવે છે એનું આખું વર્ણન આવશે. અને છઠ્ઠી ઢાળમાં મુનિરાજના આચરણો એટલે કે સમ્યક ચારિત્રનું વર્ણન. ત્યાંથી પછી આગળ શ્રેણીનું વર્ણન કે કેવી રીતના શ્રેણી માંડીને જીવ આગળ વધે છે, એ આગળ વધીને કેવી રીતના વિતરાગી અર્યન અને સિદ્ધ આખું મોક્ષની દશા મુનિરાજથી લઈને એ બધું વર્ણન છઠ્ઠી ઢાળમાં આવશે. એટલે આમ એસેન્શિયલી જોઈએ તો ચાર ગતિના દુઃખો એમાં બી સૌથી જગન્ય જીવ નિગોજ કે નિગોજના વર્ણનથી શરૂ કરશે. જે ચાર ગતિના દુઃખોનું વર્ણન થશે ને પહેલી ઢાળનું તો એકદમ નિગોજથી શરૂ થશે લગભગ ચોથી પાંચમી ગાથામાં. અને ત્યારથી લઈને આખો મોક્ષ માર્ગ ભૂલો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સાચો માર્ગ અને ત્યાંથી શ્રેણીથી માંડીને સિદ્ધ અવસ્થા સુધી બધું જ આ એક ગ્રંથમાં આપણને લઈ જશે. એટલે બહુ જ સરસ ગ્રંથ છે અને એમાં જાણવા માટે બી બહુ સરસ તત્વથી ભરેલો છે. તો આપણે મળીને બધા એનો સ્વાધ્યાય કરશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓલી બુક પાસ કરી હતી એમાં કોઈનું નામ લખવાનું બાકી છે? હા, મને પાસ કરું છું. બોલો જીનવાણી માતનો જય. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય.